मोक्षार्थिभिः सेव्यपदारविन्दम् हितेन्द्रियम् श्रेष्ठगुणालयम् च विवेकवैराग्य समाधियुक्तम् वन्दे सदा श्रीगुरुसन्तरामम्। जय महाराज ने परब्रह्म परमात्मा स्वरूपे उपासिये तो साक्षात परमात्मा ना दर्शन थे। परमात्मा सर्व रीते सर्वसाधन संपन्न छे, तो सद्गुरुदेव परमात्मा पण सर्वसाधन संपन्न छे। जेमनी पासे समदम नियम जितेन्द्रियता मैत्री मुदिता करुणा ज्ञान वैराग्य आ छय श्रेष्ठ गुणोना धाम छे। एनी साथे विवेक वैराग्य ने समदम तितिक्षा ए सर्वसाधन संपन्न जय महाराज छे, तो जेना चरणोनी अंदर तीर्थो वसे छे। कोटी तीरथ गुरु ने चरणे गुरु समान नहीं काय। तो जो महाराज ना भजनों मा जे उत्तर आप्यो छे, जे महाराज ना श्री मुखनी वाणी छे, कोटी तीरथ गुरु ने चरणे गुरु समान नहीं काय। जोग जगन जप तप व्रत सर्वे गुरु ना वचन माही। मोक्षार्थी भी जेने आ जगत ना बंधन माथी छूटवू छे, जेने सांसारिक बंधनों माथी मुक्ति जोईए छे, एवा जीवात्मा ने पोताने शरणे लईने जे आपे छे ए मोक्षनो पदार्थ। मोक्ष पदार्थ तमे मोक्ष पदार्थ आपो छो। प्रीतम स्वामी पण एज वस्तु के छे के आनंद मंगल करू आरती, एमा पण छे के सकल तीरथ सदगुरु ने संत चरणे। तो जो महापुरुषोए गुरु ना चरणोनी आटली मोटी महिमानी वातो करी होए तो मोक्ष तो सहज रीते आपी शके छे चरणों में रहती रहा थी। तो आ महिमा गुरु महाराज नी समीपेज जे निष्ठा पूर्वक रे मन वचन कर्म थी पोतानी निष्ठा ने क्याय डगवा न दे कि मारू सर्वस्व अहियाँ छे, गुरु समान नहीं काय। आ जगत मा नास्ति गुरु परतरम तत्वम, गुरु शिवाय बीजु कोई तत्व आ सृष्टि मा श्रेष्ठ छे ज नहीं। तो आउ श्रेष्ठ तत्व होय गुरु महाराज नु सान्निध्य, गुरु महाराज नो सत्संग, एमनी जे के बोध कथा होय, जे के शिखामण ए बधुं जो गुरु महाराज ना श्री मुखे थी आटली बधी संपत्ति वेचाती होय एमांथी आपणाथी जेटली लेवा एटली लई शकवानी छे। आपणी क्षमता प्रमाणे आपणे लई शकाय। જેમ કોઈ જગ્યાએ મોટું જમણ હોય, વરો થયો હોય, એમાં ઘણું બધું બનાવ્યું હોય અને ઘણી બધી વસ્તુઓને પાંચ મણ દસ મણ જેવું બનાવ્યું હોય, હવે એટલું બધું જમવાનું છે, એમાં આપણે જમવા તો જવાનું જ છે, જઈએ છીએ, પણ એ બધામાંથી આપણું કેટલું, આપણા પરતરામાં પીસરાયું ના, એમાંથી ખવાયું એટલું જ, અને ખાધા પછી જે પચ્યું એટલું જ આપણું। એમ સત્સંગની અંદર પણ આટલો બધો સત્સંગ સાંભળીએ પણ એમાંથી આપણને જે ગમ્યું જે ભાવ્યું એટલું લઈ લીધું, ઉતારી લીધું, જીવનને સમજાવી દીધું। શ્રેષ્ઠ ગુણાલયમ એટલા માટે કયા કે આપ તો ગુણોના ભંડાર છો, અઢળક ભંડાર, જેમ સમુદ્રના કિનારે ઉભા રહીએ, સમુદ્રની વચ્ચે જેને ઉભા રહીએ, ચારે બાજુ પાણી પાણી દેખાય, કે આ દુનિયા પાણીની બનેલી છે એવું લાગે, ભરપૂર. તો એમ ગુરુ ભગવાન પણ સમસ્ત ગુણોથી વિપુલ ભંડાર છે જેની પાસે, એ ભંડાર ક્યારે પણ ફૂટે નહીં. અને શ્રેષ્ઠ ગુણ આલયમ, જેમ સમુદ્રને કહ્યું છે રત્નાકર રત્નાલય, જો આલય એટલે જેની અંદર અગાધતા હોય, ખૂબ ઊંડાઈ હોય, ખૂબ વિસ્તૃત હોય, તો શ્રેષ્ઠ ગુણોના આલય છે, ભંડાર છે. શું નહીં હોય એમની પાસે. ગીતાના 16મા અધ્યાયની અંદર દૈવી સંપત્તિના ગુણ કહેવાય, એ પણ એમના જ છે. અહિંસા, સમતા, તુષ્ટિ, તપોદાનમ, યશો, યશા, તો આ બધા જ સદગુણોનો સમસ્ત પરમાત્મા સ્વયં છે. એમને ક્યાં લેવા, ક્યાં શોધવા જવાનું હતું, એ બધું જ પોતે છે. આ સૃષ્ટિમાં એ પોતે છે, સૃષ્ટિ જ પોતે છે, સૃષ્ટિનું જે કઈ વહન કરવાનું સંચાલન એ પણ એ કરવા વાળા છે. તો આ સમસ્ત સૃષ્ટિના સર્જનહાર અને પાલનહાર જેને કહેવાય, યતો જાયતે પાલ્યતે યેન વિશ્વમ, જેમાંથી આ જગત ઉદ્ભવ્યું છે, જે આ જગતનું જે પાલન કરે છે, અને લીયતે યત્ર વિશ્વમ, અને આ જગત આખી સૃષ્ટિ પાછી એમાં એમાં વિલય પામી જાય છે. તમ ગુરુમ શાશ્વતમ અહમ ભજામી, એ સદગુરુને હું ભજું છું. તો શ્રેષ્ઠ ગુણના ભંડારો છે, ભંડાર છે મહારાજ. તો આ બધું જ આવરી લે, કશું જ બહાર નથી. તો મોક્ષાર્થી ભી જેને પોતાને આ જગતમાંથી છૂટવાની ઈચ્છા છે, એવા એ માત્ર ગુરુ મહારાજના ચરણોનું જ સેવન કરવું. કોટી તીરથ ગુરુને ચરણે, અને સંતોને ચરણે. આ જે આખો ભાવ છે સ્તુતિની અંદર, એ બહુ જ આગવો ભાવ છે, કે ચરણમાં સર્વતીર્થો કેવી રીતે, ચરણની અંદર બધા જ તીર્થો સમાયા, કે મારા શ્રી તો પેલા પરિવ્રાજક અને સમસ્ત ભૂમિનું એમણે તો પરિવ્રાજન કર્યું છે, બધે જ ભમ્યા છે. એ સંતરામ અષ્ટકના છેલ્લા શ્લોકમાં છે કે આપ સમસ્ત પૃથ્વીશું નિત્યમ રમમાણમ ઈશ્વરમ, સમસ્ત પૃથ્વી ઉપર આપ વિચરવા વાળા છો. સમસ્ત સૃષ્ટિના બધા તીર્થોમાં એ ચરણ ગયા હશે, એટલે એ ચરણ જ તીર્થ સ્વરૂપ બની ગયા. અને કોઈ કોટી તીર્થ એક નહીં, શ્રદ્ધા હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ, અને એવી નિષ્ઠા હોવી જોઈએ કે બસ ગુરુ મહારાજના ચરણ છોડીને હવે ક્યાંય જવાની ઈચ્છા નથી, સમર્પિત થા. અને એમાં પછી મનની અંદર કોઈ સંકલ્પ વિકલ્પ નહીં, કદાચ કોઈ પણ વસ્તુનો સ્વીકાર કર્યા પછી પણ મનમાં ભાજગડ ઉભી થાય, આ સંબંધ કેવા હશે, શું હશે, કેમ હશે, દાંપત્ય જીવનમાં પૂછો જોઈ, કેટલા વિચારો આવે છે, એમાં કેટલી તોડફોડ થાય છે. તો તમારા સંકલ્પની દ્રઢતા કે હું સમર્પિત છું, મારે બીજું ક્યાંય જોઈતું નથી, કશું જોઈતું નથી, ક્યાંય જવું નથી, તો એના માટે કહ્યું બધી જ મુક્તિ, બધી જ સડ સંપત્તિ, બધા જ વૈભવ ગુરુ મહારાજના ચરણોમાં જ છે. એ ચરણ રજમાંથી જે કઈ મળશે એ મારું, આટલા બધા સત્સંગ સાંભળીએ પણ એ સત્સંગમાંથી જે કઈ આપણને પચ્યું, સમજાયું, જીવનમાં ઉતાર્યું એટલું જ આપણું. આખો સત્સંગ તો 9 દાડાનો હોય, 7 દિવસનો હોય. તો સમર્થ એવા સદગુરુ મોક્ષાર્થીઓને માટે આ સમસ્ત સંસારને ભવપાર ઉતારનાર છે. પણ જે સંકલ્પ પૂર્વક શરણે આવે અને શરણે આવીને માત્ર એ ચરણોની જ સેવા કર્યા કરે, ચરણોની સેવા કર્યા કરે, અને એ ચરણોદક કે ચરણરજ એ સર્વનો ઉદ્ધાર છે, ઉદ્ધાર કરે છે. હાથી પોતાના શરીર ઉપર નયા ધોયા નહીં નીકળે એટલે તરત ઉપર ધૂળ ફેંકવા માંડે છે. તે કવિએ બહુ સરસ વાત કહી, જે રજથી અહલ્યા તરી તે શોધે ગજરાજ. આ હાથી નહીં ને તરત પછી પોતાના શિર પોતાના શરીર ઉપર ધૂળ કેમ નાખે છે? પથ્થર હતી એ અહલ્યાને સુધા એને તારી અને ચેતન કરી જડમાંથી, તો લાવને એ ધૂળ મને મળી જાય તો. એટલે હાથી એ ધૂળ શોધે છે, એ ચરણરજ શોધે છે. જે રજથી અહલ્યા તરી તે શોધે ગજરાજ. તો મોક્ષાર્થીએ પણ એ જ રીતે શ્રદ્ધાપૂર્વક મને જય મહારાજ મળ્યા છે, જય મહારાજ મને ભક્તિ આપી જ રહ્યા છે, મને મોક્ષ મળ્યો જ છે એવી દ્રઢતાપૂર્વક મનની અંદર સહેજ પણ ક્લેશ થવા દીધા વગર, મનની અંદર સહેજ પણ સંકલ્પ વિકલ્પ ઉઠવા ન દેવો, માત્ર ચરણ ચરણની સેવા જ એ જ તારનાર છે. જેને અંતઃકરણમાંથી અહંકાર ટળે, રાગ દ્વેષ ટળે, એ જ સાચા મોક્ષનો અધિકારી બને છે. અને એ જે રાગ દ્વેષ ટળ્યા એટલે આપોઆપ તમે બંધનોમાંથી, ક્લેશમાંથી, અશાંતિમાંથી મુક્ત થઈ જ ગયા. તો એ બંધનો તો છોડાવવા જય મહારાજ બેઠેલા છે. આવો અહીંયા મોક્ષ, મોક્ષાર્થી છો, સેવ્ય પદારવિંદમ, બસ જય મહારાજના પરમાત્મા સ્વરૂપે એના ચરણોનું સેવન કરો, ઉદ્ધાર થઈ જશે. મોક્ષ ક્યાંથી લેવાનો? એ સદગુરુ પાસેથી. એ મળેલો મોક્ષ કેવો હશે? શાંતિ વાળો, અંતર્મુખતા વાળો, જીવતે જીવતા મોક્ષ મળશે એ આ મોક્ષ છે. મૃત્યુ પછી તો શરીરનો મોક્ષ થઈ જવાનો છે, પણ જીવતે જીવતા મોક્ષનો આનંદ આત્માને મળવાનો છે, શરીર તો એની સાથે જ. તો ભગવત ચરણમાં, ગુરુ ચરણોની અંદર નમીને, એની અંદર સમર્પિત થઈને, એમાં જ ભક્તિભાવ રાખીને અંદરનો અહંકાર તોડી નાખવાનો. જોજો આજની પેઢીના છોકરાને, એ પગે લાગતું હોય મા બાપને તો પગે અડતા એને અંદર હિચકિચાટ થશે, ક્ષોભ થશે, એ પગે તો લગાતું છે, એ અહંકાર બોલતો હોય. નમન વંદન એ અહંકારમાંથી મુક્તિ કરાવે છે. જયારે પણ નમન કરીએ, માથું નમાવીએ ને, માથું તો સર્વસ્વ છે, બધી જ ઇન્દ્રિયો, આખા શરીરનું નિયંત્રણ કરનારી ઇન્દ્રિયો ક્યાં? જે પાંચે પાંચ ઇન્દ્રિયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, બધું આટલામાં જ છે. જેને દ્રષ્ટિ કહેવાય, શ્રવણ કહેવાય, જીવાય, સ્વાદ કહેવાય, આ બધું જ. આ જ આખી મુખ્ય ઓફિસ છે, કંટ્રોલ ઓફિસ જેને કહેવાય, આખા જીવનની કંટ્રોલ ઓફિસ એટલે માથું. અને માથું ગરદનની ઉપર અને માથું કહેવાય. અને આખા જ શરીરને ની જે કઈ મશીનરી છે એને ઓપરેટ કોણ કરે છે? માથું મગજ. હવે એ માથું ચરણમાં સોંપી દીધું, સેવ્ય પદારવિંદમ, માથું અર્પણ કરી દીધું ચરણોમાં. તમારું શું રહ્યું? હવે માથા વગરના ધડને ઓળખી આલો જઈ, ઓળખાશે કા કયા માણસનું ધડ છે? તો માથું એ સાચો પરિચય છે વ્યક્તિનો. અને એ સાચા પરિચયની એટલે એના માનસમાં કેવા વિચારો છે, એની દ્રષ્ટિમાં, એની આંખમાં કેવી દ્રષ્ટિ છે, એના એની જીભમાં કેવી વાણી છે, આ બધું જ ખબર પડે. એટલે આખા શરીરની અંદર જો કઈ કોઈ પણ કિંમતીમાં કિંમતી હોય તો એકમાત્ર આપણું માથું. અને એના દ્વારા જ આપણે બધું સમજી શકીએ છીએ, જોઈ શકીએ, સાંભળી શકીએ છીએ, બોલી શકીએ છીએ. એ માથું મૂકી દેવાનું. સેવ્યચર વંદે સદા શ્રી ગુરુ સંત રામ. વંદન છે મારા, પ્રણામ છે, દંડવત પ્રણામ, સાષ્ટાંગ. એટલે મારું બધું જ આપી દીધું, હવે મારું કશું જ નથી, હું પણ નથી રહ્યો. એટલે હું પણ જતું રહ્યું. અને હું પણ ઉટળે ને એટલે મોક્ષ સહજ થઈ જાય. મારું છે જ નહીં કશું, જે બધું છે એ ગુરુ મહારાજ નું, જય મહારાજ નું છે. મારું શું છે? સમર્પણ નો ભાવ. તો એ જે ત્યાગ શીખવાડે, અહંકાર ત્યાગ શીખવાડે છોડવાનો, એ છે શરણ. અને ગુરુ મહારાજના ચરણનું એ જ શરણ છે, એ જ સાચો મોક્ષ આપશે. ચરણમાં બેસીને બધું જ પ્રાપ્ત થશે. કોઈ ઘરમાં મહેમાન આવ્યો હોય અને એને બેસવાની ખુરશી કે આસન ના આપીએ, નીચે બેસાડીએ તો શું થાય? નારાજ થશે ને, એનું અપમાન જેવું લાગશે ને. પણ બધું જ અપમાન મૂકી દઈને જય મહારાજના ચરણોમાં બેસવાનું. પાથરનું મળે તો શું, ના મળે તો શું, દર્શન કરવા આવીએ અને પથ્થર ઉપર જ બેસવાનું થાય, આવા ઠંડા પથ્થરમાં, તો તમે અપમાન માનશો ખરા? એને એ સમર્પણ ભાવ છે કે ગુરુ મહારાજના સાનિધ્યમાં આવ્યા ને અહંકાર શાના માટે? શાનો અહંકાર? ભલે ન પાથરેલું, ન આસન હોય, છતાંય દંડવત પ્રણામ કરવાના, ભલે ધૂળ ચોટતી હોય, એ ચરણ રથ તો શોધવા આવ્યા છે. અરે દંડવત પ્રણામ કરતા કરતા, વંદન કરતા કરતા, આંગળાની ધૂર શરીરે ચોટે તે સમય જય મહારાજના ભક્તોની ધૂર તો મળી. સેવ્ય પધાર અરવિંદમ, એનાથી પણ પાવન તો થઈશું. આવો ભાવ રાખી નમ્રતા, વિવેક, અહંકારનો સંપૂર્ણ ત્યાગ, તો જ મોક્ષ સહજ બનશે. અહંકાર જ એક એવો છે માણસના જીવનમાં, એને અશાંત કરે, દુખી કરી નાખે. એની શાંતિ હોય ને તો પણ એ ગુમાવી બેસે. ઘણા એવા માણસો જોયા, સાધુ સંતો જોયા છે, અમારા આસન ઊંચા, નીચે આમ ક્યાં બેઠે? અહંકાર, એ દુખી થાય પછી. એને બેસવાનું ન મળે એટલે ઉભો રે, ઉભો રે તો પગ દુખે, થાક લાગે, આ દુઃખ જ થયું ને, અશાંતિ જ થઈ ને. અહંકાર માણસને દુખી બનાવે છે, અશાંત કરી મૂકે છે. એટલે શરણાગતિના ભાવમાં અહંકારનો સંપૂર્ણ ત્યાગ. મારે કોઈ મારા હૃદયમાં, મારા મનમાં, મારી સમજમાં અહંકાર હોવો જ ન જોઈએ. આ સ્તુતિના મંત્રની અંદરના આ શબ્દોમાં પ્રથમ પંક્તિમાં કહ્યું, મોક્ષાર્થીભિ સેવ્ય પદારવિંદમ. જેને મોક્ષની ઈચ્છા છે, છૂટવાની ઈચ્છા છે દુઃખમાંથી, અશાંતિમાંથી, એને જય મહારાજના ચરણો પકડી લેવાના, એમના ચરણના જ વસવાટ, મનનો વસવાટ કરી દેવાનો. હે મન, હવે તારું ઘર બનાવવું છે તો ચાલ, તારા વિચારને લઈ જય મહારાજના ચરણોમાં આપણું ઘર બનાવી દઈએ. મનને હંમેશા ત્યાં જ બેસાડો, અહીંયા જ વસવાટ કરો, અહીંયા જ રહે, બીજે ક્યાંય જવાનું. તો એ છે ચરણનું વંદન, ચરણની સેવા. કે આપણને પોતાને સાચી સમજ આપે. ગુરુ મહારાજ ની પાસે બેઠો છું, મારે મર્યાદા પાડવાની છે, મારે ગુરુ મહારાજ ની જે કઈ એમની મર્યાદાઓ જે છે એ પણ મારે પાડવાની છે. એટલે વિવેક પુરસ્સર ગુરુ મહારાજ બી રાજા હોય ત્યાં આગળ દંડવત કરીને નીચે બેસી જવાનું, અને જ્ઞાન મેળવવું છે તો આપણા ઉપનિષદ ને વેદો કે છે, જયારે પણ જાઓ ને સેવા કરો, દંડવત કરો, અને કઈક સાથે વસ્તુ લઈને જાઓ. ગચ્છેત ન્યસ્ત પાણી વાદ, ખાલી હાથે ન જવાય, આપણા આપણા શાસ્ત્રો કે છે. દેવ મંદિરે ગુરુસ્થાન ની અંદર, એટલે અહિયાં પેલા આથી 40 વર્ષ પહેલા બહેનો ઘેરથી દર્શન કરવા આવે ને, ત્યારે કેડે કોથળી ખોસેલી હોય અને એમાં ચોખા છે, ઘઉં છે, એ લઈને આવે, અને પગે લાગી એ પોટે કોથળી ખોલી એમાંથી ચપટીસ ચોખા એ ભગવાનના દ્વાર અગાડી મૂકે, પછી પ્રણામ કરીને પ્રાર્થના કરે. કેમ? એક ગાંડ પણ નહોતું, એ ડોશી પુરાણ નહોતું, પણ એની પાછળ શાસ્ત્રોની આજ્ઞા હતી, ખાલી હાથે ક્યારે પણ ન જવાય. પુષ્પ છે, ફળ છે, અન્ન છે, વસ્ત્ર છે, કઈક લઈને જઈએ. તો એ વંદન અને સેવા એ છે મર્યાદા, અને એ એમના ચરણમાં અર્પણ કરી અને બેસવાનું ક્યાં? પાછું નીચે, કે મહારાજ ને ત્યાં આવ્યા ને ખુરશી શોધે. એ અહંકાર બોલે. ભજન ની અંદર, ભગવત ભાવ ની અંદર, શરણાગતિ ના અભાવમાં અહંકાર વચ્ચે જબરજસ્ત આડો આવે હિમાલય ની માફક, અને એ ભગવત શરણ છે ને એ અહંકારને છોડાવવા માટેનું સારામાં સારું સાધન છે. ભગવાન મંદિરમાં માત્ર મૂર્તિમાં છે એવો નહીં. રમણ મહર્ષિ તો એટલે સુધી કે છે કે આત્માનુસંધાન કરનારે અભ્યાસ કરતા કરતા અનાસક્ત રહેવાનું છે, પણ અનાસક્ત રહ્યા પછી જે કોઈ પ્રવૃત્તિમાં એ સેવા કરવાના રૂપે કરવાની છે, સેવાના ભાવથી, અહંકાર છોડીને. એટલે એની અંદરનો સરસ ભાવ છે અંતઃકરણની શુદ્ધિ થાય. જે મહારાજે પણ પોતાના શ્રીમુખથી કહ્યું છે, શુદ્ધ અંતઃકરણો ભવેત. જો પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો સૌથી પહેલા સેવા કરવાની. સેવા ભગવાનની તો કરીએ છીએ, પણ સર્વમાં બેઠેલા ભગવાનની પણ સેવા કરવાની છે. નિષ્કામ કર્મ વિસ્તાત શુદ્ધ અંતઃકરણો ભવેત. કોઈ પણ સેવા, મહાપુરુષો સિદ્ધ તપ કરે, ધ્યાન કરે, સમાધિમાં પણ બેસે, પણ કોઈક આવ્યો દુખી તેના દુઃખ, એનો દુઃખ દૂર કરે અને સાંત્વના આપે, એ પણ એક સેવા જ થઈ. ભગવાન જેવા ભગવાન પણ અવતરિત થઈને ધરાતલ પર આવ્યા, બેસી રહ્યા ખરા, ધર્મની, સંસ્કૃતિની, રાષ્ટ્રની સેવા જ કરી છે, ધર્મને સ્થાપ્યો. તો આમ સેવા એ તો આનંદ પ્રાપ્ત કરવાનું, સુખી થવાનું એક મોટામાં મોટું સાધન છે, અને એટલા માટે અહીંયા ગાડી જય મહારાજને વંદન કરતા એને સ્તવતા એટલું જ કહ્યું, મોક્ષાર્થી વિહી સેવ્ય પદારવિંદ. બસ જે મોક્ષાર્થી છે એ માત્ર ને માત્ર જય મહારાજના ચરણોનું જ સેવન કરે, ચરણનું ધ્યાન ધરે, એટલે અંતઃકરણનો, મનનો અહંકાર દૂર થશે. અને સ્તુતિ કરતા કરતા કહ્યું, અનાત્મની ત્યક્ત નિજાભિમાનકમ. આ અહંકાર છે ને એ અનાત્મ છે, અહંકાર એ હું નથી, હું આત્મા છું. અહંકાર એ તો મારાથી કઈક જુદી જ વસ્તુ છે, એટલે એનો ત્યાગ કરો. अनात्मनी, छोड़ो इन्हें, निजा अभिमान, आत्मा अभिमान से पर न रखो। એટલે ચરણોના વંદન ને ચરણોની સેવા, ચરણમાં બેસવું એટલે અહંકાર રહિત બનવું, અને અહંકાર લઈને જશો ને તો કશું હાથમાં નહીં આવે, માત્ર તમારો અહંકાર તમે બેઠા બેઠા પોસો, તમને અંદર કશું જ નહીં ઉતરે, કશું જ નહીં સમજાય સત્સંગમાંથી પણ। એટલે સૌથી પહેલા જે કે અમને તો કશું આવડતું નથી, અમને કઈક અમે મેળવવા જઈએ છીએ, અને એ વાતો એ સત્સંગમાંથી અમને ઘણું બધું મળે છે, અમને શીખવાનું મળે છે, આ રીતનો ભાવ, એક વિદ્યાર્થી જેવો ભાવ, એક શિષ્ય જેવો ભાવ કે હું મેળવવા માટે જઉં છું, મને કંઈક મળશે સત્સંગમાંથી, અને એ પ્રાપ્તિ માટે જે આપણે સદભાવપૂર્વક દઈએ એ અહંકારનો, પણ મને આવડે જ છે, હું તો બધું જાણું જ છું, સત્સંગમાં શું છે। આમ કરીને એ અહંકાર દ્વારા પોતે પેલો વરસાદ તો પડતો હોય, બીજા બધાએ છતાં વાસણ ગોઠવ્યા હોય અને એને ઊંધું ગોઠવ્યું હોય, જયારે વરસાદ પૂરો થઈ જાય લેવા જાય ને તો બધા પોતપોતાના વાસણમાં પાણી લઈને આવે, જે ઊંધું મૂક્યું હોય તો ખાલી લઈને આવે, કારણ અહંકાર છે। ઉલટી ઉલટી મતી હોય એનું નામ અહંકાર, અને પાત્ર છતાં હોય એનું નામ સમર્પણ, એનું નામ ભક્તિ। તો મોક્ષાર્થી ભી સેવ્ય પદારવિંદમ, એ ભાવની અંદર અહંકારનો ત્યાગ, ગુરુ મહારાજની સમીપમાં જય મહારાજના સાનિધ્યમાં અહંકારનો ત્યાગ કરીને જઈશું ને તો જ આપણને ગુરુ મહારાજ આ અશાંતિ આ દુઃખ એમાંથી બહાર કાઢશે। વંદે સદા શ્રી ગુરુ સંત રામમ।